ಪರ್ಣಿವೇಶರಮಣೀಯ ದರ್ಶನ ಮಂದಹಾಸ ರುಚಿರಾನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರಮುದಾ ಧರ್ಮನಂದನ ಮಹಂ ವಿಚಿಂತಯೇ ಭವಸಂಭವ ಭೀತಿ ಭೇದನಂ ಸುಖ ಸಂಪತ್ ಕರುಣಾನಿಕೇತನ ಪುರತ ದಾನ ತಪ ಕ್ರಿಯಾ ಫಲ ಸಹಜಾನಂದ ಗುರು ಭಜೆ ಸದಾ. ಓಂ ಶ್ರೀ ಪೂರ್ಣ ಪುರುಷೋತ್ತಮ ನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಸರ್ವೋಪರಿ ಸರ್ವಾವತಾರಿ ಶ್ರೀ ಸ್ವಾಮಿ ನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಅಕ್ಷರಧಾಮಾಧಿಪತಯೇ ಮುಕ್ತಪತಯೇ ಶ್ರೀರಾಜಾಧಿರಾಜಾಯ ನಮೋ ನಮಃ. ಪರಮಧ್ಯೇಯಮೂರ್ತಿ ಸರ್ವಕಾರಣ ಕಾರಣ ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣ ಮಹಾರಾಜಾಯ ನಮೋ ನಮಃ. ಪ್ರಾಣಾಧಾರ ಪ್ರಾಣ ಪ್ರಿಯ ಸುಖಕರ ದುಃಖಹರ ಪ್ರಿಯವರ ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ ಮಹಾರಾಜ ನಮೋ. ಏಕಾಕಿ ವನವಾಸಿ ಕಂದ ಫೂಲ ಫಲಾಸಿ ಪತಿಕೃಶತನು ಮಹಾದಯಾಲು ಬಾಲಮುನಿ ಶ್ರೀ ನೀಲಕಂಠವರ್ಣಿ ರಾಜಾಯ ನಮೋ ನಮಃ. ಸದಾನಂದಾಯಿ ಶ್ರೀ ಸಹಜಾನಂದ ಸ್ವಾಮಿನೇ ನಮೋ. ಆದಿಗುರು ಸದ್ಗುರುವರಿಯ ಶ್ರೀ ಗೋಪಾಲಾನಂದ ಸ್ವಾಮಿನೇ ನಮೋ ನಮಃ. ಸದ್ಗುರು ಮುಕ್ತಾನಂದ ಸ್ವಾಮಿನೇ, ನಿತ್ಯಾನಂದ ಸ್ವಾಮಿನೇ, ಬ್ರಹ್ಮಾನಂದ ಸ್ವಾಮಿನೇ, ಗುಣಾತೀತಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಚ ನಮೋ. ಸದ್ಗುರು ಭಾಯತ್ಮಾನಂದ ಸ್ವಾಮಿನೇ, ಆನಂದಾನಂದ ಸ್ವಾಮಿನೇ, ನಿಷ್ಕುಲಾನಂದ ಸ್ವಾಮಿನೇ, ಪ್ರೇಮಾನಂದ ಸ್ವಾಮಿನೇ, ಸದಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಚ ನಮೋ ನಮಃ. ಸರ್ವ ಪರಮಹಂಸೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ದಾದಾ ಖಾಚರ ಆದಿಭ್ಯಃ ಸರ್ವೇಭ್ಯಃ ಭಕ್ತೇಭ್ಯಃ ನಮೋ ನಮಃ. ಸರ್ವ ಪ್ರಕಟ ಸದ್ಗುರುಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಸರ್ವ ಪ್ರಕಟ ಸದ್ಭ್ಯೋ ಹರಿ ಭಕ್ತೇಭ್ಯಶ್ಚ ನಮೋ ನಮಃ. ವಿಕ್ರಮ ಸಂವತ್ 2073 ಅಷಾಢ ಸುದ್ ನವಮಿ ಹರಿಜಯಂತಿ ರವಿವಾರ ತಾರೀಖ 2/7/2017 કુંડલધામ ભજન હોલ વાલા ભક્તો. આજે અષાઢ સુદ હરિજયંતિ ઉપવાસ છે. આવતીકાલે શ્રીહરિ વનમાં પધાર્યા. વિક્રમ સંવત 1849ના અષાઢ સુદ દશમને દિને સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અયોધ્યા ધર્મકુળનો ત્યાગ કરી વનને માર્ગે નીકળ્યા. કાલે વનમાં જાય અને પરમ દિવસે ચાતુર્માસ બેસશે, જેને આપણે દેવ પોઢી દેવ શયની નિયમની એકાદશી કહીએ છીએ. ભગવાનની શિક્ષાપત્રીમાં આજ્ઞા અનુસાર કંઈક નિયમ વિશેષ ગ્રહણ કરવું પરમ દિવસથી. ચાતુર્માસના આરંભમાં જ ઘણા બધા સંતો ભક્તો એક મહિનો તો ચાંદ્રાયણ વ્રત કરવા ખૂબ ઉત્સુક છે. 60 થી 65 જેટલા નામ તો આ બેઠા એમાંથી સમર્પિતોમાંથી આવ્યા છે. 40 જેટલા નામ મહિલા વિભાગમાંથી આવ્યા છે. એમાં કેટલાકને તો એવી કોઈ જરૂર નથી તપની, ઉંમરે ઘણી થઈ ગયેલી છે, છતાં પણ આ માહોલ, આ દિવ્યતા, એકબીજાનો ટેકો અને સાથ અને સહકાર, એનો ઉત્સાહ, એને લઈને ભગવત પ્રસન્નતા અર્થે ચાંદાણી વ્રત બધા કરશે. કોટી કોટી આપ સૌને વંદન છે. અમારા મંડળમાં પણ કેટલાક કરશે, કરવાના છે, ભગવાન બહુ રાજી થશે. તપ જેવું વાલું છે વાલમને, એવું વાલું નથી બીજું કાંઈ, એવી નિષ્કુળાનંદ સ્વામીની કાવ્યમાં એક પંક્તિ છે. આમ તો 12 મહિના આપણે નો તપ કરીએ, જરા ઓછું કરીએ, આમ તો રોજ 5 કોળિયા ઓછું ખાવું એ સાત્વિક તપ છે. પેટ તણાય એટલું ન જમીએ એ મોટી તપશ્ચર્યા છે. પણ તેમ છતાંય આપણે કાયમી એવી મોટી તપશ્ચર્યાથી એને કેન પ્રકારે વંચિત હોઈએ તો ચાતુર્માસમાં એક ચાંદ્રાયણ ધબધબાવી નાખવું, બેલેન્સ થઈ જાય. બટનને રાહત મળે, ગોઠણને રાહત મળે, હોજરીને આરામ મળે, આત્માને હરિભજનનું કામ મળે, એમ જ ભગવાન મળે. જે જે ચાતુર્માસમાં વ્રત તપ ભજન કરીને ભગવાનને રાજી કરવા માટે ઉત્સુક છે, એવા બધા માટે વેલકમ ટુ ચાતુર્માસ. આપણે એમને આવકારીએ છીએ. બીજાને તો એનો ડર હશે કે નહીં ગમતો હોય, પણ ચાતુર્માસ આપણને ગમે, એમાં શ્રાવણ સૌથી વધારે ગમે. હા, કેટલાક હરિભક્તોને શ્રાવણ મહિનામાં ચાંદ્રાયણી કરવાનું હોય વાત થઈ હતી, પણ એનો મિનિંગ એવો નથી કે શ્રાવણમાં જ કરવું. ચાતુર્માસના આરંભથી જ કરવું હોય તોય ચાલે. અમારા ભાભાઓ તો બધા પરમ દિવસેથી જ ચાંદ્રાયણનો આરંભ કરવાના છે, એવી મેં વાત સાંભળી છે. કદાચ હું સાચો છું ખબર. હા, છે વાલા ભક્તો, આજ એક ચરિત્ર આવે છે, બહુ મજાનું ચરિત્ર છે. હસ્તપ્રતમાંથી ચરિત્ર મળ્યું છે, હાવ નવું છે, મજા આવે એવું છે. આ ચરિત્ર જ્યારથી વાંચ્યું ત્યારથી મનમાં એમ થતું હતું, કેવું ચરિત્ર છે, કેવી મહારાજની લીલા છે, કેવા મહારાજ, વાહ વાહ પ્રભુ વાહ, અહો આવા ભગવાન નહીં મળે. ભગવાનનો મહિમા અપરંપાર છે, અપરંપાર. મહિમા સંભાળવા જેવી ઉત્તમ કોઈ વાત નથી મહિમા. અનેક પ્રકારે મહિમા મહારાજનો સંભાળી શકાય છે, ગાઈ શકાય છે, લખી શકાય છે, કહી શકાય છે, સાંભળી શકાય છે, ચિંતવી શકાય છે, કલ્પી શકાય છે, માનસી કરી શકાય છે, એવું ધ્યાન ધરી શકાય છે, એવા કીર્તન, એવા વચનામૃત, એવા ચરિત્ર આપણે એનો ખૂબ લાભ લઈ શકાય છે. ભક્તોનું આ કામ છે, સાધુ સંતોનું ખાસ. એમાં જ સ્વાદ છે, મીઠાશ એમાં છે, મજા એમાં છે, આનંદ એમાં છે. આપણું તો એ જ જીવન છે ને, બીજા કશાયમાંથી આપણને તો સુખ આવવાનું નથી. બીજું સુખ લેશું તો પણ શાંતિ રહેવાની નથી. કદાચ દુનિયાના માણસો જે સુખે સુખી છે, જેને માટે લાલાયિત રહે છે, જે કાંઈ સુખ ભોગવીને પોતે એમ પોતાને માને છે કે મજા આવી ગઈ, એવા બધા જગત ભોગવીને રાજી થાય છે, તેવા સુખોથી આપણે ક્યારેય રાજી થઈ શકીશું નહીં. એ મારો અનુભવ છે. ધીસ ઇઝ માય એક્સપિરિયન્સ, મારો પોતાનો અનુભવ છે. એ આપણે કદાચ માની લઈએ, થોડી વાર આપણે એ બધો આનંદ માણી લીધો, પણ પાછળથી તરત પસ્તાવો થાય કે હું ભગવાન ભૂલ્યો, હું ભગવાન ભૂલ્યો, હું ભગવાન ભૂલ્યો. ઘડીક ટ્યાસડા કરી લઈ, સમજ્યા, બીધા બધા સાંઈને પડ્યા મૂકી બાલુ સાંઈ ખાઈ લઈ, એને વાલુ સાંઈ કહીએ. થોડીક વાર તો એમ થાય કે જરા જીભને આનંદ આવ્યો, આ આવ્યું, તે આવ્યું, બહુ સરસ, આહા, મારવાડી આઈટમ, મારવાડી થાક્યા પછી આપણે ઉપાડ્યું. પણ ઘડી બે ઘડી એમાં આપણને સુખ આવે ને પછી નર્યું દુઃખ થાય, સારું નર્યું દુઃખ થાય. એવી બધી વાત તમે સમજી લેજો. આ તો મેં ખાલી એક ખાવાની વાત કરી, રૂપની, સ્પર્શની, ગંધની, વગેરે વગેરે ઝપટ મારી લે ભગત ન રહેવાય તો, પણ પછી બહુ પસ્તાય. હાની હું જરૂર હતી, હું આમાંથી મળ્યું, આજ તારીનું હૃદય ઢોળાઈ ગયું, ભગવાનમાં પ્રેમ હતો ને શાંતિ હતી ને સુખે સ્મરણ ભજનનું સુખ આવતું હતું, મજા આવતી હતી, આ ક્યાંથી જૂની અંદર ચોટેલી વાસના ઉબળી અને મને આવા વિચારે ચડાવીને આવી ક્રિયામાં ફસાવીને મારું બગાડી માર્યું, હેટ તારીનું. માટે કહું છું કે મને અને તમને હવે જગતના કોઈ સુખ શાંતિ નહીં આપી શકે. ઇન્દ્રિયોનું સુખ માણવું એ અલગ વાત છે, અને અંદરની ટાઢપ માણવી એ અલગ વાત છે. પરમ શાંતિનો અહેસાસ કરવો, નિરવયવ શાંતિ, હલબલાટ વગરની, કોઈ આકૃતિ વગરની, બેઠી શાંતિ, બેઠા ભાત જેવી, જે અંદરથી જ પરમેશ્વરે સદૈવ આપણને આપીએ જ રાખી છે. ભક્ત છીએ ને એટલે એને બગાડી નાખે છે કોણ? પંચ વિષયનું શારીરિક સુખ, બાહ્યલું સુખ, મોહવશાત, માયાના સુખને લેવા જ્યારે ભગત ઈચ્છે અથવા તો ઝપટ મારે અથવા તો કાંઈક થોડુંક ભોગવી લે, પણ પછી અંદરની શાંતિને ગોતવા નીકળે છે કે પેલી હમણાં હતી કાંઈ કર્યા વિનાની, બેઠે બેઠી પરિશ્રમ રહિત, ભય ટેન્શન વિનાની, પાપ વિનાની, અધર્મ વિનાની, સ્વયંભૂ આપે આપ શાંતિ, આત્મા પરમાત્માનો આનંદ ક્યાં ગયો? હમણે હતો, હવારે હતો, માનસીમાં હતો, ધ્યાનમાં હતો, કીર્તનમાં હતો, કથામાં હતો, શિબિર કરી એ વખતે બહુ હતો, રવિસભામાં હતો, એ આનંદ ક્યાં ગયો? કેમ સાલું આવું થયું? કેમ મને આવું બધું સાંભળ્યું ને મેં એ બધું શું કામ સ્વીકાર્યું ને મજા ન આવી? પલભરની મજા પછી લાંબા સમયની સજા, સુખનો છાંટો અને દુઃખનો નાયગ્રા ફોલ્સ, યાને કે મોટો ધોધ નાયગ્રા નદી ઉપર છે એવો. આમાં હું બુદ્ધિમત્તા મને કયો છે? માટે ફરી વાર કહું, આપણે તો મહારાજના મહાત્મ્યને વિચારીએ અને જે અંદર ટાઢું થાય, શાંતિ થાય, પૂર્ણ કામતા મનાય, અંદરથી એક સ્ટેમિના, એનર્જી મળે, ઉત્સાહ મળે, એવું ક્યાંય બીજેથી મળવાનું નથી. આ એ વાત દિમાગ મેં ક્યાંયથી નહીં ને કશાયમાંથી નહીં ને, માટે જે કોઈ ભગવાનના થયા છે, જેને પરમેશ્વરને જોવા છે, જાણવા છે, અનુભવવા છે અને માણવા છે, એણે હવે બીજું માણવાનું જાણવાનું છોડી દેવું જોઈએ. કારણ કે એને જાણે માણે ભોગવે શાંતિ નથી રહેતી. શું નથી રહેતું? શાંતિ નથી રહેતી. સુખ જરીક આવે છે પણ શાંતિ જાય છે. સુખ અને શાંતિની કમ્પેરિઝનમાં શાંતિ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અને શાંતિને કહેવાય સંતોષ. સંતોષ કહો યા શાંતિ, બહુ ફર્ક નથી. અને મારે ને તમારે શાંતિ જોઈએ છીએ, પણ સંતોષ ક્યાં છે? સંતોષ નથી ને. સંતોષ વિના શાંતિ નહીં, શાંતિ જેવું સુખ નહીં. સંતોષ વિના શાંતિ નહીં, શાંતિ જેવું સુખ નહીં. કાંઈક જોવાની ઈચ્છા થાય, રૂપ ઈચ્છા થઈ, સંતોષ ગયો. કાંઈક સ્પર્શની ઈચ્છા થાય, ઈચ્છા થઈ, સંતોષ યોગ્ય. એવું ન માનતા કે ધનની ઈચ્છા થાય એટલે સંતોષ ગયો. એ તો એક પાર્ટ છે, સંતોષ નાશ કરનારા તત્વોનો એક જ પાર્ટ, એક ભાગ. બાકી મારા અને તમારા સંતોષને રોજ ખતમ કરનાર એવી કેટલીક બાબત છે, નહીં કે એકલું ધન. આમ તો આપણે આત્મા, પ્યોર આત્મા, અને આપણામાં પરમાત્મા, નો ડિસ્ટન્સ, એક મેક છીએ આપણે, રાઈટ? આત્મામાં કોઈ દુઃખ છે? કોઈ વિકાર છે? કોઈ અશાંતિ છે? ના, એમાં તો પરમાનંદ છે. શ્રી હરિજી મહારાજ બેઠા છે ત્યાં, ભલા દુઃખ અશાંતિ ઉદ્વેગ હોય ક્યાંથી? બસ એવું જ આપણું સ્વરૂપ છે. આપણું સ્વરૂપ ભગવાનવાળું છે. શબ્દ કે ઓર ધ્યાન દીજીએ, આપણું સ્વરૂપ ભગવાનવાળું છે. કેવું? આ ચૂરમું ઘી વાળું છે. કેવું? ઘી વાળું, કોરું નહીં. આપણું સ્વરૂપ બોલીએ જી ભગવાન વાળું છે, ક્યારેય કોરું નથી, કોઈ કાળમાં નહીં, નહોતું, નથી, નહીં હોય, નહીં હોય. બેસ્ટ એક્ઝામ્પલ દઉં, ગોળ અને ગળપણ, ગોળ અને ગળપણ. ગોળ ગળ્યો છે. કેવો? ગોળ. ગોળ ગળપણ વાળો છે, યાને કે ગોળમાં ગળપણ છે. ગોળને અને ગળપણને અલગ કરી દો. ગોળને અને ગળપણને અલગ કરો, કોઈ દી બને? ગોળ ગળ્યો છે અને આત્મા હરીમાં ભળ્યો છે, અલગ ન થાય સાહેબ. ગોળ ગળ્યો છે અને ભગવાન આત્માની ભેળો ભળ્યો છે. ભગવાન આત્માની ભેળો 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 ભળેલો છે, ભળ્યો છે અને ગોળ ગળ્યો છે. ગોળ ગળપણ વાળો છે અને આત્મા હરી વાળો છે. ગોળ ગળપણ વાળો છે અને આત્મા હરી વાળો છે. ગોળમાં ગળપણ છે અને આત્મામાં શ્રીહરિજી મહારાજ. એટલે કે મારો કહેવાનો અર્થ છે કે આપણે એને આનંદને બિલકુલ અંતર નથી, નો ડિસ્ટન્સ. ગોળને ગળપણને અંતર ખરું, ડિસ્ટન્સ ખરું, એમ આત્માને અને પરમાત્માને નો ડિસ્ટન્સ. આનો અર્થ એ થયો આપણે આનંદમાં જ છીએ. આપણે હવે એ આપણો આનંદ, આપણો આનંદ મૂકીને આ હાડ માંસના શરીરનો અને હામાના હાડ માંસના શરીરનો આનંદ લેવા જીવ જાય એને આનંદ ન કહેવાય, સુખ લેવા જાય છે. આ જીભ આપણા વિનાની જડ, લાડવો જડ, જડે જડ, એમાં આપણે થઈ ગયા અજડ. આના કોન્ટેકથી હાવ અજડ થઈ ગયા, અજ્ઞાની થઈ ગયા. બાકી પ્યોર આત્માના સ્વરૂપમાં પ્યોર પરમાત્મા સદા બિરાજે છે. આત્મા હરીવાળો છે, ચૂરમો ઘીવાળો છે, ગોળ ગળપણવાળો છે. આત્મા સાકાર મૂર્તિ શ્રી હરિજી મહારાજ વાળો છે. બસ આ પરમાત્માને ધારી રાખો, સંભાળી રાખો, વાલા રાખો, માણે રાખો. એને ભૂલીને બીજું કાંઈ પણ લેવા જાઓમાં, બીજી બધી બાબતમાં સંતોષ રાખો. શ્રી હરિજી મહારાજના સુખનો સ્વરૂપનો સંતોષ ના રાખો. ભગવાનની બાબતમાં જેને સંતોષ છે એને શાસ્ત્ર ગાફલ કહે છે. તમને ખબર છે ગાફલાઈ શેમાંથી જન્મે છે? સંતોષમાંથી. ગાફલાઈ નામ સાંભળ્યું છે ને? ગાફલાઈ અસજગતા એ સંતોષમાંથી જન્મે. ભગવાનના આનંદનો જેને ધરવ ન હોય, કાઠિયાવાડી ભાષા ધરવ નથી થતો, ધરવ ન હોય કેતા સંતોષ ન હોય. સતત માંગ રહ્યા જ કરે મહારાજના સુખની, મૂર્તિની, મહિમાની, ભક્તિની, કીર્તનની, ધૂનની, કથાની, દર્શનની માંગ રહ્યા જ કરે. મારો મહારાજ, મારો મહારાજ, રાત દિવસ બોલ્યા કરું મારો, માંગ રહ્યા જ કરે. માંગ મટે જ નહીં, ભૂખ મટે જ નહીં, ધરવ થાય જ નહીં, સંતોષ થાય જ નહીં. ધરવ સંતોષ માઇક બાબતમાં રાખો, પંચ વિષયની બાબતમાં રાખો, ત્યાં તમે સંતોષ રાખશો કે હવે બહુ ખાધું, આધી હોધી ખાય ખાય ને કેટલું ખાઈ ગયા હું, પછી એમાંથી મળી ગયો એટલે ત્યાં ગાફલાઈ આવી જાય. પછી ખાવાનું પડ્યું હશે તોય તમને સંતોષ હશે ને, એટલે પછી બીજા કામમાં રહેશે ને ઓલું પડ્યું રહે ખાવાનું, એટલે ગાફલાઈ આવી ગઈ. કેમ ટાણે ખાધો ને, ભાઈ ગાફલાઈમાં રહી ગયું. આપણે તો ગાફલાઈમાં ભગવાનનો આનંદ માણવાનું જ રહી જાય છે. દેહના આનંદ, વિષયના આનંદ, પંચ ઇન્દ્રિયોના આનંદ, સગા સંબંધીના આનંદ, ધન દોલત મકાન વગેરે બધી જે કાંઈ બાબતો છે એના આનંદ બધા આપણે માણી જ લઈએ છીએ. આપણી કાંઈક જગતમાં થોડી ખ્યાતિ હોય, નામના હોય, આપણું કાંઈક સન્માન બનમાન, કોક બે શબ્દ વખાણતા હોય, એ બધા આનંદ ચૂસી ચૂસીને માંડી લઈ જવા જ નથી દેતા. ને આ ગાફલાઈ જ નથી, ધરવ જ નથી. બધો તુચ્છ અને નાશવંત પદાર્થના સુખનો ધરવ જ નથી. જાણે કે ભગવાનના સુખથી ધરી ગયા હોય ને એમ બેઠા છે, ખબર જ નથી આપણને. આપણું કોણ એ જ ખબર નથી. બોલો, જીવની મોટા મોટી કઠણાઈ થઈ એને હું કોણ છું અને મારું કોણ છે હજી ખબર નથી પડી. સત્યથી વંચિત છે આવડવા. સત્ય કા સંશોધન કીજીએ, આપ કોણ હો ઓર રિયલ મેં આપકા કોણ હૈ. તમે દેહ નથી, દેહ તમારો નથી, તો દેહને લગતું કાંઈ પણ તમારું હોઈ શકે જ નહીં, અને તમારું હોય તો એ તમારાથી અલગ ક્યારેય થાય જ નહીં, અને તમને છોડીને એ જતું રહે છે ચાલું તો તમારું નહીં. તમારું હોય તમને છોડીને જાય શું કામ? આ શરીર આપણને છોડીને જાય છે કે નહીં? એને ઘરે જતું રહે, સ્મશાન એનું ઘર છે. એ ત્યાં જશે. એને સ્મશાન એટલું બધું વાલું છે આ શરીરને, ત્યાં જશે પોતે પોતાના પ્રિય સ્મશાનમાં એક રસ થવા માટે પોતે અગ્નિ સમાધિ લે, રાખ થઈને સ્મશાનમાં એ એક મેઘ થઈ જાય. સાહેબ એનો સ્મશાન પ્રત્યે પ્રેમ તો જોવો આ બોડીને. શું આપણને આપણા અધિષ્ઠાન પરમેશ્વરમાં એવો પ્રેમ છે કે આપણે એને માટે સ્મૃતિ સમાધિ લઈને એની હારે તલ્લીન થઈ જાય? સાહેબ સ્મૃતિ સમાધિ તમને ખબર છે, ઘણા ભૂમિ સમાધિ લે એટલે જીવતા ખાડો કરી એમાં બેહે અને ઉપરથી ધૂળ વાળી દેવાની. બાપુએ સમાધિ લીધી એને ભૂમિ સમાધિ કહેવાય. પછી તમને ખબર છે ઘણા જળ સમાધિ લે એને જળમાં વહેવડાવી દેવામાં. પછી તમને ખબર છે ઘણા અગ્નિ સમાધિ લે, જીતે જી અગ્નિમાં એ સળગી મરે છે. કોઈ બુદ્ધના સાધુએ અગ્નિ સમાધિ લીધી, એની ક્લિપ આવી હતી, એને અગ્નિ સમાધિ કહેવાય. આપણા સંપ્રદાયમાં સ્મૃતિ સમાધિની વાત શ્રીજી મહારાજે આ ધરતી ઉપર રહ્યા ત્યાં સુધી કરી, નથી ભૂમિ સમાધિની કરી, નથી જળ સમાધિની કરી, નથી અગ્નિ સમાધિની વાત કરી, પણ એમ કીધું છે કે તમે અખંડ મારામાં સ્મૃતિ રાખી મારા મય થઈ જાઓ, એને કહેવાય સ્મૃતિ સમાધિ. સ્મૃતિ દ્વારા, સ્મૃતિ વડે, સ્મૃતિથી પરમેશ્વરમાં જોડાઈ જવું એને કહેવાય સ્મૃતિ સમાધિ. તો આવડો આ દેહ અગ્નિ સમાધિ લઈને જો સ્મશાનમાં લીન થતો હોય તો હું અને તમે ભગવાનના સ્વરૂપમાં અતિ પ્રેમથી સ્મૃતિ રાખી એને પોતાના માની પ્રેમ કરી કેમ પરમેશ્વરને અર્પણ ન થઈ જઈએ? શરીરને અર્પણ ક્યાં સુધી રહેશું? શરીરને અર્પણ કેદી થશું? વાત આટલી જ સમજવાની છે. આ શરીરના સ્વામી ક્યાં સુધી રહેશું? શરીરના દાસ કેદી થશું? શરીરી આપણા કોણ છે? શ્રી હરિજી મહારાજ. આ હકીકત છે. હવે જે વાત કરું છું એના પર ધ્યાન દેજો. મેં વાતનો આરંભ કર્યો છે ભગવદ મહિમા વિચારવાની ખૂબ મજા આવે ત્યાંથી. પરમેશ્વરનો મહિમા હું અને તમે જાગીએ ત્યાંથી સૂઈએ ત્યાં સુધી કેટલોક વિચારીએ છીએ ઇફેક્ટલી, એટલે આમ બહુ આમ અસરકારક આપણે મહિમા વિચારવાનો કે એમાં આપણું હૃદય ગળે, મન ઓગળી જાય, અહમ પીગળી જાય, આપણે ગદગદિત થઈ જઈએ, આંખમાંથી અશ્રુધારા વહેવા લાગે, રોમાંચિત થઈ જઈએ, એવો ભગવાનનો મહિમા, એવો મહિમા વિચારવાનો આપણને ટાઈમ ખરો? 24 કલાકમાં ક્યારેય આવું આપણે કરીએ છીએ ખરા? જેટલું આવડે એટલું, જ્યારે સમય મળે ત્યારે માનસીમાં ધ્યાનમાં જાગીને હાંજે હોતા કરીએ તો સારું. પરમ દિવસેથી ચાતુર્માસનો આરંભ થાય છે, નિયમ લઈ શકાય. 5 મિનિટ મહિમા વિચારીશ ભગવાનનો. સંતો ભક્તો, મને અને તમને મહિમા વિચારવાની ટેવ ઓછી છે, માનીએ ન માનીએ તો પણ આપણા બધામાં થોડી ઘણી નેગેટિવિટી છે. એટલે જેની જરૂર નથી એનું ચિંતવન કરવું એ નેગેટિવિટી છે. જેની આપણને ખાસ જરૂર છે એનું જ ચિંતન કર્યા કરવું એ આપણો પોઝિટિવ સ્વભાવ છે. તો આપણે શું પૂરા પોઝિટિવ છીએ? લક્ષ્ય ઉપર જ હંમેશા અનુસંધાન રહે છે કે લક્ષ્ય ભ્રષ્ટ થઈ જવાય છે. ધ્યેય ભ્રષ્ટ થોડી ઘણી એ ક્ષણો જીવી જવાય છે ખરી. મેન ટ્રેકથી થોડી વારે બીજા ટ્રેકે ચડી જવાય છે ખરું, પછી પાછા મેન રોડે આવી જઈએ ખરા, મૂળ રસ્તે. આ બધા સવાલો છે. મહિમા વિચારવો, જે જે સાધુ સંતો ભક્તો ભાઈઓ બહેનોને બાળકોને કોણ જાણે ખબર નહીં મહિમા વિચારવાની ટેવ પડી ગઈ છે એ બધા કૂદ કે ભૂત કે આગળ વધતા જાય, સહજલી આગળ વધે છે લોકો બિન પ્રયાસ. બાકીના માણસ તપ કરે છે, વ્રત કરે છે, દોઢી બેવડી ચાર ગણી સેવા કરે છે, બધું કરે છે, પણ ગ્રોસ નથી થતો, પંથ નથી કપાતો. સાહેબ પેલી ક્લિપમાં બતાવેલી ઊંદડી જેવું જાય ભાગા ભાઈ, પણ તપેલા કડાઈમાં ઊંદડી પડી જાય, પછી દોડીને બહાર નીકળવા જાય, લપસી જાય, નીકળી ન કેમ, એવી દોડે એવી દેવડે એવી દડે, પણ કડાયામાં ને કડાયામાં. એને તો એમ થાય હું કેટલી સ્પીડમાં દોડું છું, પણ પંથ ન કપાય. એમ નેગેટિવિટી વાળાને પંથ નથી કપાતો, એ ભલે ને માને, પાછો માને ખરો એ, હું આગળ છું ને બહુ કરું છું ને આટલું કર્યું ને આમ કરીશ ને આ ચાતુર્માસ આમ કરી નાખીશ ને, હાજી કરતે રહો, જોજો આગળ કોણ નીકળે છે, ગણપતિ કે કાર્તિક સ્વામી, આગળ કોણ નીકળે છે. માતા પિતાનો મહિમા વિચારીને ગણપતિએ માતા પિતાને પ્રદક્ષિણા કરી અને કાર્તિકજી મોર જેવું સ્પીડી વાહન લઈને આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરવા ગયા. સાહેબ વાહે રહી ગયા મહિમા વિચારીને. ભગવાનને ભગવાનના સંતને જો આપણે નમી પડીએ, અહંકાર આપણો તોડી નાખીએ તો હવની આગળ નીકળી જઈએ, કાંઈ કર્યા વિના બિન પ્રયાસ. ફાયદાનો કોઈ પાર નહીં અને મહેનત ઝીરો, પ્રયાસ કાંઈ નહીં અને મબલખ ફળ મળે, મહેનત કાંઈ નહીં અને ઓલામાં મહેનતનો પાર નહીં. આમ કર્યું ને તેમ કર્યું આટલું કર્યું, આપણા કરેલાની વાતો હવારથી હાંજ કરીએ તોય ખૂટે નહીં, હાંજ સુધી કરીએ તોય ખૂટે નહીં, એટલું કરીએ અને મળે કાંઈ નહીં. માટે મહિમા 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 આપણું અહમ ઓગાળે છે. અહમ ઓગળ્યા વિના અવિનાશીનો અનુભવ શક્ય નથી. કર્તૃત્વની ગાંઠ તો પરમેશ્વર અને આપણી વચ્ચે વધારે વધારે આવરણના પોડ ચડાવે છે. આપણે મનાય છે કે પરમેશ્વરની નજીક જઈ રહ્યા છીએ, પરંતુ પરમેશ્વરની અને આપણી વચ્ચે વધારે ડિસ્ટન્સ થાય છે. મેં કર્યું હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વાન તારે. માટે મહિમાથી આપણે ઇઝીલી પરમેશ્વરને પામી શકીશું. સીધો સરળ હાવ હેલો માર્ગ એટલે મહિમા. પણ મહિમાના બાને ધર્મ નિયમનો ત્યાગ ન કરવો, એ ખાસ ધ્યાન રાખવું. ધર્મ નિયમ તો બધાએ પોતપોતાના વ્યવસ્થિત પકડી રાખીને મહિમાનો ઉપયોગ કરવાનો છે. મહિમા કે ભગવાનના પ્રેમના બાને વેવલાઈ કરીને પાછા અવળો મહિમા લઈને ધર્મ નિયમાદિકનો ત્યાગ કરીએ અને બીજું ત્રીજું કંઈક કરીએ તો પાછા મરી જઈએ. પણ મહાત્મ જ્ઞાને યુક્ત ભક્તિને કોઈ આંબતું નથી. બીજી બધી લુખી ભક્તિઓ લુખ્ખા સાધનો કંઈ લાંબુ રળી દેતા નથી સાહેબ, લાંબુ રળી ન દે. મહાત્મ જ્ઞાને યુક્ત ભક્તિ તો અબજોપતિ કરી મૂકે એવી ચીજ છે. માટે પરમ દિવસેથી આરંભ થતા ચાતુર્માસના નિયમ તરીકે મારે હાગમટે હવને એક નિયમ આપવાની ભાવના થઈ છે બધાયને. પાળશો? મને ભરોસો આવતો નથી, કારણ કે ઘણા મને કે નિયમ દો નિયમ દો, હું દઉં પછી પાછા એ પાળી શકતા નથી. લેવામાં ઉત્સાહી, પાળવામાં નિરુત્સાહી, સમજ્યા? બહુ સાદું સરળ નિયમ આપું છે, સહજલી તમે કરી શકો એવું નિયમ. મહિમા વધારવાનું જ દેવું છે, પરંતુ મહિમા ચિંતવજો એવું નિયમ નથી આપવો. મહિમાનો વિચાર કરજો એવું નિયમ નહીં દેવો. છે વાત પેટમાં એ જ, પણ નિયમ બીજું છે. વિચારે ચડી ગયા ને કે કેવું નિયમ કાઢશે આ? હાવ હેલું ને હાદું નિયમ, હાવ હેલું ને હાદું. યદિ આપકી ઇજાજત હો તો મેં નિયમ પ્રકાશ કરું. આ વિક્રમ સંવત 2073 ના ચાતુર્માસનું નિયમ છે, ઓનલી 2 અક્ષરનું, સ્તુતિ. શું છે નિયમ? સ્તુતિ. સ્તુતિનો અર્થ થાય વખાણ, અને એ પરમેશ્વર માટે વપરાય છે, આપણા માટે નહીં. મેં આજે પરમેશ્વરની સ્તુતિ કરી એનું ગુજરાતી થાય, મેં ભગવાનના વખાણ કર્યા. શું વખાણ? તો આપ સૌ કોઈને નિયમ આપું છે કે રોજે ભગવાનની સ્તુતિ કરજો. સ્તુતિ કરવાની લગભગ ને આદત નથી, મેં હમણે હમણે થોડીક પાડી. સ્તુતિ કરવાની આદત આપણને ઘણો ફાયદો કરી આપશે, અને એ સ્તુતિ પણ આગવી હોવી જોઈએ. આગવી, સ્વયં સ્ફુરિત, પછી જેવી આવડે એવી. નક્કી કરી લેવાનું ક્યારે તમારે સ્તુતિ કરવી છે. સ્તુતિ કરવી એટલે કોઈ તમે સ્તોત્ર બોલી જાઓ, કોઈ કીર્તન બોલી જાઓ, કે એમાં કોક લેખકે પોતાની સ્ફૂર્ણા પ્રમાણે શબ્દો યોજીને સ્તુતિ કરેલી છે ભૂતકાળમાં, ઠીક છે, આપણને એ સપોર્ટર બને. પરંતુ હું જે નિયમ આપું છું એ સ્તોત્ર પાઠનો નિયમ નહીં આપતો. હું અંદર તમને જે ફૂટે, જેવા શબ્દ ફૂટે, જેવું સાંભળે એવું ભગવાન આગળ ઊભા રહીને, યા તો માનસીમાં ધ્યાનમાં હાલતા ચાલતા કામકાજ કરતા રસોઈ કરતા ધંધે જાતા આવતા નાતા ધોતા ભગવાનના વખાણ કરો. બસ મારો નિયમ આટલું જ છે, તમે ભગવાનના વખાણ કરો આ 4 મહિના, ભગવાનના વખાણ કરો. શું ફાયદો થશે? એ આપણે કાર્તિક સુધી એકાદશીએ જોશું રિઝલ્ટ. રિઝલ્ટ એ તપાસ્યું કે આમાંથી મળ્યું હું એમ. વાત આટલી જ છે, વખાણ કરો. કોના વખાણ કરવાના છે? ભગવાનના વખાણ કરો. જે આવડે એ તમે જોજો તો ખરા, મજા આવશે. હવના વખાણ અલગ હોય, એક ટાઈપના ન હોય. કોકનું સ્તોત્ર લઈ લેશો તો એ તમારું નથી ભાઈ. કોકનું કીર્તન લઈ લેશો, કોકનો શ્લોક લઈ લેશો, ભગવાનના વખાણ, જે ઉત્પત્તિથી તે પ્રલય કરે એ વખાણ કરેલા છે. આવા મોટા ભગવાન ભાઈ, બહુ મોટાનું આપણે કામ નથી. આપણે એવા વખાણ કરવા છે ભગવાનના કે સિદ્ધિ આય અસર થાય, આય ધક્કો લાગે. ઉત્પત્તિ સિદ્ધિ પ્રલય કરે, બહુ મોટી વાત માથા ઉપરથી જાય, બહુ ઝીણી વાત દેખાય નહીં. આપણે આપણા કદની વાત લઈને જો કંઈક પ્રયાસ કરીએ તો સફળ થઈએ સાહેબ. માટે આપણે કેવા વખાણ કરવા છે ખબર છે? હે મહારાજ, તમે મને મનુષ્યનો અવતાર આપ્યો, કેવા દયાળ. હે મહારાજ, આવો સત્સંગ આપ્યો મને, મને ક્યાં ખબર હતી આ સત્સંગ શું છે, મને ક્યાં ખબર હતી કે મેં આ જન્મ લીધો છે, આ મા બાપ છે, મને ક્યાં ખબર હતી હું સાધુ થઈશ. તમે કેવી દયા કરી, તમે કેવા દયાળુ છો, તમે બહુ દયાળુ છો. વખાણ કર્યા? તમે બહુ દયાળુ છો, તમે કેવા ઉદાર છો, કેવી માફી આપો છો, મારી આ ભૂલની માફી આપી દીધી. આટલા વર્ષ થયા મારું શરીર હાજું નીરવું રાખ્યું છે, આટલા વર્ષમાં મેં આટલું ટ્રાવેલિંગ કર્યું, હજી ક્યાંય ભટકાડીને મારી નથી નાખ્યું, મારા હાડક્યા ભાંગ્યા નથી. પણ એ બચાવ્યો. આહા, કેવા હારી રહ્યા છે, વગેરે. તમને ખુદને પરમેશ્વર અને તમારા નિજી સંબંધથી જે વખાણ સ્ફૂરે એ વખાણ કરવાના. ઓલા મોટા મોટા નહીં. જમવા બેસો ત્યારે ઘડીક વખાણ કરી લ્યો, અરે મહારાજ આવું હારું હારું રોજ તમે મને જમાડો છો. આહા, જગતમાં હજી કેટલાય માણસો એવા છે બિચારાને 12 મહિને 2-4 વાર મીઠાઈ મળતી હોય તો. હા, મંદિરે દર્શને જઈએ, મહારાજામાં હાથ જોડીએ, થોડાક વખાણ કરી લઈએ. હે મહારાજ, આ કાંઈ તમે મૂર્તિ નથી હો, સાક્ષાત છો. હા, અમારે માટે મૂર્તિ જેવું સ્વરૂપ કરીને દર્શન દે, આમ નામ અમારે માટે ઉભા રહ્યો છે અહીંયા, કેવા દયાળુ છો, વગેરે. કેવા કરુણા નિધાન છો, વગેરે. આપણી પાસે એવી લાખ સ્ફૂર્ણાઓ છે, લાખ. અને અમારા સાધુ સંતો પાસે તો ખરી છે, પણ તમારા હરિભક્તો પાસે તો બહુ છે. હે મહારાજ, મારા દીકરાને તમે ન બચાવ્યો હોત હું થાત. હે મહારાજ, આવડી મોટી મંદી ગઈ, અમને હથેળી રાખ્યા, ઓલ્યાનું નીકળી ગયું કાસળ, ઓલ્યા ફીટ થઈ ગયા, તમે કેવી રક્ષા કરી, વગેરે. સ્વયં સ્ફુરિત વખાણ કરવાની વાત કરું છું. તો આ ચાતુર્માસમાં સર્વે સંતો ભક્તો બાઈઓ ભાઈઓ પરમેશ્વરના વખાણ કરશે યથાશક્તિ. કોઈ ટાઈમ લિમિટ આપતો નથી. બે વાક્ય બોલશો, પાંચ બોલશો, પાંચ મિનિટ વખાણ કરશો, જેટલું કરો એટલું. એક ટાઈમ વખાણશો, બે ટાઈમ વખાણ કરશો સવારે સાંજે, ત્રણ ટાઈમ ભગવાનના વખાણ થોડા થોડા કરશો. પાંચ માનસીમાં પાંચેય માનસી શરૂ કરો ત્યારે થોડાક ભગવાનના વખાણ કરજો. માનસીમાં ભગવાનને જમાડતા જમાડતા એ ભગવાનના વખાણ કરજો. પાંચ વાર વખાણ કરજો, દસ વાર કરજો, એક જ વાર કરજો. આખો દી એવું ચાલુ રાખજો, ભગવાનને વાતો કરજો, સંવાદ રચજો. આવું નિયમ રાખજો. કેમ થશે? હેલું છે ને? હેલું છે, સરળ છે. તમારા ચાંદ્રાણી જેવું ભારે નથી. અને હોનાને પત્ર લખી દો, ચાંદ્રાણી કરતા વધારે તમને આમાં ગ્રોસ થશે, વિકાસ થશે, ફાયદો થશે. ફાયદો તો ખરો જ ચાંદ્રાયણમાં, પણ આમાંય ઓછો ફાયદો ન જાણતા. મજા આવશે. વખાણ કરો. પોત પોતાની જગ્યાએ વખાણ કરજો, પોતાના સ્ટેન્ડથી. એ ફાયદો કરશે. ભલે હાવ નાની વાત હોય છે, પણ આપણા માટેની વાત આપણે નાની ન કહેવાય, બહુ મોટી કહેવાય. જાણો, અમે ભણતા હતા તે દિવસે અમારે બહુ દુઃખ હતું, મુશ્કેલી બહુ હતી. એક સાધુએ મને પેન આપી હતી, એ ભૂલાતું જ નથી. રિફિલ આપી હતી, નવી નવી નીકળી હતી, ભૂલાતું એ યાદ કરું ત્યારે સ્વામીને એ બધું યાદ આવી જાય છે. પણ પરમેશ્વરે કેવું કેવું આપ્યું છે, કેટલું આપ્યું છે. શું વખાણ ખૂટી જાય એમ છે? અને એમ ભગવાનના ઉપકારોને યાદ કરી કરી અવાર હાંજ બપોર જ્યારે સમય મળે ત્યારે પાંચ માનસીમાં હુતી વેળાએ જાગીને પરમેશ્વરના ગુણો યાદ કરીશું, એનો પરોપકાર યાદ કરશું, એમની દયાળુપણાને યાદ કરશું, એમનું કર્તૃત્વ યાદ કરશું, એમની મહાનતા, એમનું સામર્થ્ય, એને સ્તુતિ કરવાને બાને હંભારીશું. આમ હું ભગવાનનો મહિમા વિચારવાનું કહું ને તો તમને બહુ મહિમા વિચારાશે નહીં, અને વિચારશો તો તમે એવી મોટી વાતે ચડી જાઓ. હે, તમે ઉત્પત્તિથી તેને પ્રલય કરો છો, રાવણને તમે મારી નાખ્યો ને કંસને મારી નાખ્યો ને, એમ મહિમા વિચારશો. એની કરતાં મહિમા વિચારવાનો નિયમ નથી આપતો. હું સ્તુતિ કરો એમ કહું છું. વખાણ કરો, અને એ વખાણ તમારી જગ્યાએથી કરજો. રાવણને મારી નાખ્યો, આપણે શું લેવા દેવા, નો મેરે હોત તો તમને મને કાંઈ તકલીફ કરવાનો હતો. આપણે આપણું કંઈક કરો. આપણું પરમેશ્વરનું જે ટચિંગ હોય ને, સંપર્કવાળું, એવું કંઈક આપણે વખાણમાં લાવો તો એ જરૂર ફાયદાવાળું થાય, મજા આવશે. મળશો આપણે પ્રબોધનીએ, શું ફાયદો થયો એનો તપાસ કરશું. પણ આજથી ચાલુ, મજા આવશે તો. અને હવે વેલું ચરિત્ર, જિસ દિન સે હમને પઢા હે ઉસ દિન સે કો દિમાગ મેં સે જાતા નહીં. હસ્તપ્રતમાંથી અમારા બ્રહ્મસ્વામી સાધુએ ગોતી કાઢ્યું છે, તમે કોઈ દી સાંભળ્યું નથી, કોઈએ નહીં સાંભળ્યું. આજે પહેલું વહેલું આ સંપ્રદાયમાં એ ચરિત્ર રિલે થાય છે, રવાના થાય છે. બોર્ડ ક્લાસ્ટ થાય. જાય છે ઓકે ભાઈ. સબસે પહેલે નિષ્કળાનંદ સ્વામીની પંક્તિ ગાશું. ધર્યા મેરમ કાસિર મોડ રે,
ધર્યા મેરમ કાસિર મોડ રે,
એ ધર્યા
મેરમ કાસિર મોડ રે,
ધર્યા મેરમ કાસિર મોડ રે.
કહ કોણ કરે મેરી હોડ રે,
કોણ કરે મેરી હોડ રે,
કહ કોણ કરે કરે મેરી હોડ રે,
કોણ કરે મેરી હોડ રે.
નહીં જગ મે કહું મેરી જોડ રે, મોયે મોયે એક ન માને રે,
મોયે પિયા મિલે મન માને રે,
હે મોયે પિયા મિલે રે મન માને રે,
મોયે પિયા મિલે રે મન માને રે.
નહીં જગ મે કહું મેરી જોડ રે, મોયે પિયા મોયે પિયા મિલે મન માને રે,
મોયે પિયા મિલે મન માને રે,
મોયે પિયા મિલે મન માને રે,
મોયે પિયા મિલે મન માને રે.
આ ચરિત્ર પુરુષ વર્ગ કરતા મહિલા વર્ગને રડાવી દેવું છે. આમ બહુ નાનું છે, બહુ આશ્ચર્ય ઉપજાવે એવું છે. જે મહિલાના દેહમાં મુક્તાત્માઓ છે કે જેને પુરુષોત્તમ પિયુ પ્યારા છે, કે જેનો આત્મા પુરુષોત્તમના દિવ્યાનંદમાં રસતર બતર રહે છે, અને એને સંસારિક વિક્ષેપો આવે છે ત્યારે એનો જીવ રડે છે. એવા જે કોઈ સત્સંગી નારીસ્થ આત્માઓ જે છે એને રડાઈ જાય એવું ચરિત્ર છે. હવે હું તમને સંભળાવું છું. ગામ ધમડકાનું નામ તમે સાંભળ્યું છે, ત્યાંના દરબાર રાયધણજી બાપુની વાત પણ તમે સાંભળી છે, કે જેની ભાભી કરણી બા હતા, કે જેણે પુરુષોત્તમ નારાયણને નારી બનાવ્યા હતા કપડાં પહેરાવીને. ગોપી બન્યા ગીરધારી બ્રહ્માનંદ સ્વામીએ પદ લખ્યું છે, એ લીલા કરણીબા અને પુરુષોત્તમ નારાયણ વચ્ચે ધમડકામાં થયેલી છે. આ કરણીબાના દેર છે, દરબાર છે, ને બહુ બળિયા હતા, સુરવીર હતા. એમના ધર્મ પત્નીની આ કથા છે. એમના ધર્મ પત્નીને શીલ વ્રત પાળવું હતું, એને હવે ભોગ ગમતા નહોતા, ચામડા સુથણ પોગ્રામ એને પ્યારો નહોતો લાગતો, એને પુરુષોત્તમ નારાયણની દિવ્ય મૂર્તિ અને પોતાનો દિવ્ય આત્મા, એનો જે મહામિલનનો જે આનંદ છે એ કંઈક એવો દિવ્ય અનુભવાનો હતો, એટલે એને વિષય સુખ એક પીડા લાગતી હતી, એક દુઃખ લાગતું હતું, એટલે એ એનાથી ત્રાસિત હતા. હવે ગૃહસ્થ સન નારી, પતિવ્રતા નારી, સંસારી સ્ત્રી, એને એના પતિને આધીન રહેવું જોઈએ એવું શાસ્ત્રીય વિધાન છે અને લૌકિક વિધાન પણ છે, એટલે બાઈ બહુ મુજાતી હતી. બિલકુલ એને વાત આ ફાવે નહીં, ગમે નહીં, અને એનો પતિ એને છોડે નહીં, એટલે રાયધણજીના પત્ની બહુ મુજાણ. એણે એના ધણીને કરગરીને બહુ કીધું, કે મને હવે ભગવાન ભજવા દે, ઘણી ઉંમર થઈ, મને આ વાસનામાં સુખ નથી આવતું, હવે મારો આત્મા મારા આત્માના આત્મામાં રંગાણો છે, એ જ સાચો મારો સુખદાતા, શાંતિદાતા, આધાર, પ્રકાશક પુરુષોત્તમ છે. પણ હવે આ લોકની રીતિ મુજબ એ જે હોય તે તું મારું બૈર્યું, મારા ભોગનું સાધન, આનંદનું સાધન તને તને લાવ્યા હું કામ, અહીંયા તને રાખી હું કામ. એક પુરુષનો અહંકાર છે, એક એની ભડભડતી સ્પર્શભોગ, રૂપભોગ, વાસનાની ભોગ, એટલે એ આને હક ન લેવા દે. એટલા બધા એ ભક્ત આત્મા કંટાળ્યા, એણે સાહેબ અન્નનો ત્યાગ કર્યો આ પીડામાં. ક્યાં દુઃખમાંથી મને મહારાજ ન છોડાવે ત્યાં સુધી મારે અન્ન ન ખાવું. મુજાણા બહુ. એક તરફ દુનિયા આને જ મોટામાં મોટું સુખ કહીને હોવ એમાં પડ્યા છું, તે અહીંથી બ્રહ્માથી કીટ લગી જોયું, જૂઠું સુખ જાણીનું. ત્યારે કોઈ પુરુષોત્તમ નારાયણને ઓળખેલો આત્મા એના દિવ્યાનંદને ચાખી ગયો છે, એ સુખ અને આ જગતના કીડા માણે છે એ સુખ, એની બેની જ્યારે તમે કમ્પેરિઝન કરો, શું કહેવાય ને આપણી ગુજરાતીમાં સરખામણી કરો, ત્યારે આ જગતના જીવો જે સુખ ભોગવે છે ને એ હાવ દુઃખ લાગે. દુઃખ કોને? શ્રીજી મહારાજના દિવ્ય રસને જેણે ચાખ્યો છે એને. આ પીડા લાગે, પીડા દુઃખ લાગે. હવે એની ખબર વિષય વાસનાવાળા દેહાભિમાની જીવ, ચાહે પ્રગટ પુરુષોત્તમને પામેલા રાયધણજી હોય તોય ન પડે, એને ખબર ન પડે કે આ આવું હોય એમ. એને તો એમ થાય કે આનંદ કહેવાય ને એમ. અને અત્યારે આપણે આનંદ નો માણી તો ક્યારે માણીએ? આપણી પાસે અત્યારે સમય છે, આપણે આમ છીએ, જુવાની છે. આ 5-10 વર્ષ બધું આવું જ કરવાનું હોય, પછી ભજન કરવાનું હોય, અમુક માઇન્ડ એવા છે, સમજ્યા? રાતે મોડા ઘરે આવે, પછી આવીને પાછા ખરાબ ફિલ્મ ને ટીવી ને એવું બધું જોવે, અને ઓલા હોઈ ગયા હોય ને એને જગાડે, હેરાન હેરાન કરી નાખે વાસનાવાળા. આવા કેટલાક તો માવા ખાઈને આવે, બીડીયું પીને આવે, દારૂ પીને આવે, ખરાબ બધા મિત્રોની સાથે ખરાબ વાતો કરીને આવે, કેટલાકે કેટલાક મિત્રોને ચડાવીને મોકલેલા હોય. આવી બધી બુદ્ધિ વિનાની પ્રજા હવે એવાને પણારે પડ્યા. કોઈ ભગવત ભક્ત આત્મા હોય એની શું દશા હોય? એ તો એ બંધ બારણાની કથા બંધ રાખવી હારી, એ કાંઈ બહાર લાવ્યા જેવી નહીં. બંધ બારણાની કથા છે, આ એક બંધ બારણાની કથા છે, રાયધણજીના પત્નીની કથા. બાઈ બહુ મોજાણી, કોને કહી આ વાત? કોને કહેવાય? આ કંઈ કહેવાની વાત છે? આ ઘરની પતિ પત્નીની અંગત બાબત સાહેબ ક્યાંય બોલાય ખરી? એને બોલતા 1000 વાર તો વિચાર કરવો પડે. અને આવા દુઃખ કાંઈ એક ઘરમાં નથી, બહુ ઘર આ રીતે હળગે છે. ભાઈ બહુ મોજાણી, એને અન્ન મૂકી દીધા કે મારે અન્ન ખાવું નથી. આવા ભગવાન મળ્યા, આવો સત્સંગ, આ કલ્યાણનો પથ પ્રાપ્ત થયો. અને હવે આ ક્યાં સુધી, કેટલા દી, આનો કઈ એન્ડ કે નહીં? અક્ષરધામમાં આ બધું છે? આત્માનો આત્મા તો પરમાત્મા છે, આ શરીર તો નાશવંત છે. બાઈને જ્ઞાન થયું, આ શરીર તો સ્મશાનમાં રાખ થઈને ધૂળ થાય, મારો આત્મા પુરુષોત્તમ નારાયણની મૂર્તિનો ભોગતા છે. આ નાશવંત મડદાનો ભોગતા મારો આત્મા નથી, મારો આત્મા દિવ્ય મૂર્તિનો ભોગતા છે. અને આ બધું, હે મહારાજ મને બચાવો, મારી રક્ષા કરો, મારી રક્ષા કરો. હવે ચરિત્ર એવું બતાવે છે કે મહારાજ ત્યાં ગયા હશે, અને પછી મહારાજ ત્યાંથી આગળ ભુજ જવા નીકળી ગયા છે. મહારાજ જાય છે, ધમડકા ગયા છે, કેટલું રોકાણા આમાં સ્પષ્ટ લખ્યું નથી, પણ ચરિત્ર એવું બતાવે છે કે મહારાજ ભૂત જાય છે. અને આ બાઈ બહુ મૂજાણા એટલે એણે અન્ન છોડ્યું. રડે છે, મહારાજને પ્રાર્થના કરે છે અને એ મહારાજને માઇન્ડમાં ભટકાવવા માંડ્યું. એટલે મહારાજે ભુજ જાતા વચમાં ઊભા રહીને સાધુને એમ કહ્યું, સંતો મારે પાછા જવું પડશે. ક્યાં મહારાજ? ધમડકા. કેમ? તો કે હવે સંતો રાજી રહેજો, કેટલીક વાત કહેવાય અને કેટલીક વાત કહેવા જેવી ન હોય. ગુપ્ત વાતને ગુપ્ત રખાય, પણ મારે જવું પડે એમ છે. તો સંતો એમ કરો, તમે જાઓ. એમ કહીને મહારાજ આને સમજાવવા ચાલ્યા ઝપટભેર. અને મહારાજે કહ્યું, તમે ભુજ આવજો સંતો, આપણે ન્યા ભેગા થશું. એટલે મહારાજ ધમડકા જાય છે. પછી પોતે ખાડીમાં પડીને ખાડી તરીને તરત ધમડકે ગયા, એટલે અહીંથી નીકળ્યા છે. મહારાજ ખાડીમાં પડ્યા એટલે સાધુને કહ્યું, તમે ભુજ આવજો, એટલે મહારાજ ધમડકા આવે છે. પછી પોતે ખાડીમાં પડીને ખાડી તરીને તરત ધમડકે ગયા. મહિલા ભક્તને માટે મહારાજ ધમડકા આવ્યા અને ત્યાં જઈને બેઠા. બધા આવીને પગે લાગે, પૂજા કરે, આ તે કરે. મહારાજે કહ્યું, રાયધણજીને બોલાવો. એટલે રાયધણજી દરબાર આવ્યા, મહારાજને પગે લાગ્યા. ત્યારે મહારાજે કહ્યું, એકાંત હવે આવ્યા જાય. મહારાજ કે, રાયધણજી બાઈને શીલ વ્રત પાળવા દો. આવું પુરુષોત્તમ નારાયણ બોલે. રાયધણજી કે, મહારાજ એ મારથી થાય એવું નથી. ત્યારે મહારાજ કે, દરબાર લાખ વર્ષ ભોગવો, કરોડ જન્મ ભોગવો, પણ એમાંથી દુઃખ સિવાય કાંઈ નીકળશે નહીં, માટે એ માર્ગ તમે છોડો. તમારા પત્ની ભક્ત છે, એને આ નહીં ગમતું, એની ભક્તિ ખાતર, એની ઉપાસના ખાતર તમે એ વાત છોડો. રાયધનજી ન માને, મહારાજ બીજું કંઈક કહો, આ તો અમે ગ્રસ્થ છીએ ને અમારે તો આવું બધું હોય અને અમારેથી કાંઈ છૂટે નહીં, પડે નહીં, એમ તેમ ગોટા માર્યા. ત્યારે શ્રીજી મહારાજે એની સામું કંઈક એવી દ્રષ્ટિ કરી, એનું પુરુષાતન તાણી લીધું. આમનું કામ જો સાહેબ, ગુપ્તાંગ જ ઉડાડી દીધું. રાયધણજીને એમ થયું કે આ હું થયું, નપુંસકત્વ દઈ દીધું. હવે એને ગભરામણ થઈ ખરેખરી કે, મહારાજ આ હું? તા કે, ના ના, અમારું ન માનતા, લ્યો જા, કઈ રહ્યું જ નહીં. હાઉમ કાપ્યા હોય તો લોહી ન નીકળે એવા થઈ ગયા બાપુ. એવા સુરવીર માણસ, એના બારામાં એવું લખાણું છે કે કેટલા નાળિયેર ફોડી નાખતા એ કરે, આઠ નાળિયેર એક હારે રાયધનજી ફોડી નાખતા. બે બગલમાં બે હાથલમાં ભરાઈને પછી એક આમી ભી દે, બધા નાળિયેરમાંથી પાણી દડ નીકળી જાય. આવો માણા ઢીલા રાબડા જેવો થઈ ગયો, કારણ કે એને એ ખબર પડી કે મારું ગુપ્તાંગ પર્સનલ પાર્ટ લુપ્ત થઈ ગયું, કંઈ રહ્યું નહીં. હાવ ઢીલાઢપ થઈ ગયા. પછી હાથ જોડીને પગમાં પડ્યા. એ મહારાજ આવું તો કે નથી માનતા ને, એટલે મારે અહીં એ કહેવું છે. મહારાજ કેવા મહારાજ, કેવી સામર્થ્ય, કેવી ભક્તની ભેર તાણે, કેવી એના આત્માની તરફેણ કરે, અને એને માટે એ કેટલી હૈદે અને કેવું કરી શકે છે સાહેબ, કેવું કરી શકે, કેવું આવડે છે. આ છે પુરુષોત્તમ નારાયણ. મને તમને એનો હું મહિમા થયો, નહીતર તો એની માટે જ જીવાય ને એનું જ મનાય. આને લગતું બીજું ચરિત્ર કહું તમને. સારંગપુરની એક કથા છે. સારંગપુરમાં કાઠી દરબારમાં એક બેન બહુ સારા ભગત હતા, ખૂબ મહારાજની ભક્તિમાં પાગલ, મહારાજની પાછળ પોતે એકદમ પાગલ. અને એના ધણી જે કાંઠી દરબાર હતા એને જરાય મહારાજનો મહિમા નહીં. એને એમ લાગે કે આ કોઈક સાધુ બાવો છે અને મારું બૈરું હું આવા બાવાને ભજ્યા કરે ને એની વાંહે આમ ગાંડા કાઢે. એટલે એના મનમાં સારા વિચારો ન રહ્યા. એટલે શંકા કુશંકાનો પાર નહીં, અને પાછું સારંગપુરમાં બધા ભગવાનને માને એટલે આ કંઈક થોડું ઘણું આવડે જાય. પણ એની સ્ત્રી મહારાજ પાસે જાય આવે, કાંઈ લઈ આવે, આ છે તે છે, તો આને કાંઈક હોખ જ ન રહે, મનમાં કંઈક શંકા બંકા બધી થયા કરે. આ ચરિત્ર તો પ્રસિદ્ધ છે, તમે સાંભળ્યું છે. પછી મહારાજે એવી લીલા કરી કે એ કાંઠી દરબાર એકવાર મહારાજ નાતા હતા અને આવ્યા. હવે મહારાજે પ્રેરણા કરી છે એટલે આવ્યા છે. તો ભગવાન શ્રી હરિએ નાઈને પછી જ્યારે વસ્ત્ર બદલ્યું ત્યારે કાંઠીને એવી રીતે બતાવ્યું, કાંઠીએ જોયું તો મહારાજમાં જાણે પુરુષાતન જ નહીં, ગુપ્તાંગ નહીં. આ રીતનું ભગવાન સ્વામિનારાયણે પોતાનું સ્વરૂપ ઓલા કાંઠીને બતાવ્યું, સ્પષ્ટ બતાવ્યું. પછી એના દિલમાં શાંતિ બહુ થઈ ગઈ. તો હા છે, એને હખ રહ્યું. આવું એક ચરિત્ર છે. હવે હું તમને કહું, આવું પોતાનું સ્વરૂપ બતાવી શકે, એવું બીજાનું કરી નાખે, તમે જુઓ તો ખરા, એની આગળ કોનું ડાપણ હાલે, શું વાયડાઈ કરવાની. આ તો આપણું હાલવા દે છે, થોડું ભોગવવા દે છે, મનમાની કરવા દે છે, એટલે આપણે જાણે કે અમે હુંય કરીએ છીએ ને હુંય માણીએ છીએ, હુંય જાણીએ છીએ. કપાળ બધું જ એના હાથમાં છે. કાંઈ ન રહે જો એ સંકલ્પ કરે તો, શ્વાસય ન રહે, મટકું ન મારી શકાય. આટલો પુરુષોત્તમ નારાયણનો મને ને તમને પ્રતાપ અનેક વાર સાંભળવા મળ્યો છે, તો પણ હજી અંદર જીચ્યો નથી, રહી ગયો નથી, હાડે હાડમાં ઉતરી નથી ગયો. એટલે ભગવાન સ્વામિનારાયણનું પણ મનાતું નથી ટાણે. કંઈક વાર અમે કહ્યું, તમે સાંભળ્યું સો સો વાર, જે ટાણે જે કામ પડે તેનો નથી રહેતો નિર્ધાર. મહારાજ કે કેટલી વાર અમે કહ્યું, તમે હો હો વાર સાંભળ્યું, પણ જે ટાણે જે જોઈએ જેનું કામ પડે એનો નિર્ધાર નથી રહેતો. મૂર્ખાઈ આવી જાય છે, દેહાભિમાન આવી જાય છે, ગાંડા કઢાય છે, ભક્તપણું જ નથી રહેતો. હાવ મૂર્ખપણું આવી જાય છે. જડ માયાને સંગે જીવ જડ થઈ જાય છે. જડ થઈ જાય ત્યાં સુધી હારું, આ તો હારો હાવ અજડ થઈ જાય. બોલો બોલો, કેવું ચરિત્ર છે? હાડી કે હાલ બોલાવી ના કેવું છે? રાયધણજી દરબાર ઢીલો ઢપ થઈ ગયો. હે મહારાજ પુરુષાતન રહેવા દો. હે મહારાજ દયા કરો. મહારાજ કે નહીં હો. બોલો બાઈને હેરાન કરશો? હવે નહીં કરું, પાકું છે, કોઈ દી હેરાન નહીં કરું. મહારાજ કે જે દી હેરાન કર્યું તે ગયું સમજે. આવું કર્યું એને, આવું કર્યું. બોલો કેવું કર્યું? ભોલ ભોલેને આંખ પોળી કરીને કેવું કર્યું? પછી મહારાજે પુરુષાર્થન પાછું આપ્યું, જાઓ શક્તિ પાછી આપી. અને બાઈને મહારાજે કીધું, દીકરી રાજી થા, રડીમાં ખાધું નથી ને તે? ના મારા, હાલ હું જમાડું. કે કેવો દયાળુ. રોહડામ લઈ ગયા પુરુષોત્તમે એને જમવા બેહાડી પાટલે. અને મારા મહારાજે પીરશું એટલું નહીં, એને મોઢામ ખોળિયા દેન જમાડી એવું લખ્યું છે. એટલે હું કહેતો હતો કે બહેનોને રડાવી દે એવી આ કથા છે. રડાવી દે, પોતાને હાથે જમાડી એવું લખ્યું છે. પોતાને હાથે જમાડી અને કહ્યું, હવે સુખે શીલવ્રત પાળજો. ગઈ ઉપાધિ બધી. આ રીતે મહારાજે એની રક્ષા કરી. આવા મેરમ કા શિર મોડ ધર્યા હે, ધર્યા મેરમ કા શિર મોડ રે, ધર્યા મેરમ કા શિર મોડ રે, ધર્યા મેરમ કા શિર મોડ રે, ધર્યા મેરમ કા શિર મોડ રે. કહો કોણ કરે મેરી હોડ રે, જગ મે કહું મેરી જોડ રે, નહીં જગ મે કહું મેરી જોડ રે, નહીં બોયે પિયા મિલે મન માને રે,
બોયે પિયા મિલે મન માને રે,
હે મોહે પિયા મિલે રે મન માને રે,
બોયે પિયા મિલે રે મન માને રે.
એ જીએ હો ભીતરે અચલ છે ઉર્માય, એહ ભરોસો ભીતરે અચલ છે ઉર્માય, શરણાગતની શામળા સદા કરો છો સહાય, એજ શરણાગતની શામળા સદા કરો છો સહાય, સુખના સાગર શ્રી હરિ સદા સર્વદા શ્યામ, નિજ જનના નિધિ નાથજી પુરુષોત્તમ પૂરણકા. વાલા ભક્તો, પછી એમણે આ જીવન બ્રહ્મચર્ય વ્રત પાળ્યું અને મહારાજનું ભજન કર્યું. અંતે કહીને ધામમાં ગયા કે હું ધામમાં જાઉં છું એમ તેને સુખી કરીને પછી મહારાજ ત્યાંથી ભુજ ગયા. બધા સાધુ ત્યાં આવ્યા અને ભેગા થયા અને લાધીબા પાસે ભરણ ભરાવી અને પછી હુતા. શું કર્યું? લાધીબા પાસે ભરણ ભરાયું એટલે દુઃખથી આંખમાં આંજણ, ઔષધનું આંજણ અંજાવું એને ભરણ ભરાયું કહેવાય. સૂરમો પેલા આંતા, સૂરમો આંતા કામ કરીએ. મારા અને તમારા આજ દિન સુધી મહારાજે કેટલા કામ કર્યા છે, થોડાક વખાણ ના કરી શકીએ મહારાજે? આપણા એને જેટલા કામ કર્યા છે એનું લિસ્ટ તો કરો. પહેલો તો હું એમ કહું કે તમને ખબર હતી મનુષ્ય અવતાર લેવાની? તમારી મેળે મનુષ્ય અવતાર તમે લીધો છે વિચારીને? તમને ખબર હતી કે માણાનો અવતાર હું લઉં છું? તમને ખબર હતી કે સારી કોમમાં, સારા ગામમાં, સારા સંસ્કારી કુટુંબમાં, મા બાપમાં હું લઉં છું? ખબર હતી? કોણે દીધો? કોણે આ જન્મ દીધો? એ વખાણ ના થાય મહારાજ ના? કહા કહો હરી કરુણા તે, બોલો. પશુ મીટાઈ મનુષ્ય મોહે કીનો, અન્ન જલ પોષત સાંજ સવે. કેવું કેવું જમવાનું આપે. દરજીનો છોકરો અને કંદોઈનો છોકરો બે જણા રમતા હતા. હાંજે રમવામાં એટલા બધા ડૂબી ગયા, રાતે મોડું બહુ થઈ ગયું. પછી ગાલો ઘરે જઈ, પછી ઓલો દરજીનો છોકરો કે હારું મોડું થઈ ગયું, મારે ઘરે બધા ખાઈને હોઈ ગયા છે, કાંઈ વિધવી નહીં હોય. ત્યારે કંદોઈનો છોકરો કે હવે હું ભલામણા થોડો ખાજા બાજાનો ભૂકો ખાઈને હોઈ જઈએ ને, હું ખાજા બાજાનો ભૂકો ખાઈને હોઈ જઈએ ને. એને જ ઘેરે કંદોઈની દુકાન, ખાજાને ભૂકા એની ઘેરે હોય. પછી દરજીના છોકરે કીધું, કપડાના લીરા હોય અમારી ઘેરે, ખાજાનું ભૂકો અમારી ત્યાં ક્યાંથી હોય? દરજી ત્યાં વાત કરે છે એમ દુનિયામાં આપણે કાંઈ ન હોય. આ તો બધું મહારાજની કૃપા. એટલે કેવા દયાળુ શ્રીજી મહારાજ કહેતા, લાંબો મહિમા પછી સમજજો. મહારાજ આવું કહેતા કે લાંબો મહિમા અમારો પછી સમજજો, પહેલાં અન્નદાતા તો જાણો. આવું કહેતા, એને આ કહેવું પડ્યું હતું, બોલવું પડ્યું હતું, અન્નદાતા તો જાણો, અમને અન્નદાતા જાણો, પીસીનો મહિમા પછી. અમે કેવા છીએ ને કેવા મોટા છીએ ને, તમે હું અમને કપાળ જાણવાના હતા, અન્નદાતા તો જાણો કે આ રોટલા આપે છે, હોય તમારું કલ્યાણ થઈ જાય. બોલો, કેટલી કેરીઓ ખાધી સંત? કોણ ખવાડે છે? બોલો, કેટલા ઉત્સવ? કોણ બધું આપે છે? કેદી આપણે ઉપકાર માન્યો, કેદી થેન્ક યુ કીધું, કેદી વખાણ કર્યા, કેદી સ્તુતિ કરી. આપણે તો હક માનીને બેસી ગયા છે. શું હક? જાણું હક. કોઈ સારા મોટા માણસ કોઈ નાના માણસનું કંઈક કામ કરી દે તો પહેલી વાર કરી દે ત્યારે એને એમ થાય કે તમે બહુ દયા કરી, અમારું આ કામ કરી દીધું, તે કરી દીધું. બીજી વાર કરે ત્યારે એને એમ થાય કે તમે તો પહેલાં કર્યું જ તો ને, કરો જ છો ને, સારું કરો છો. ત્રીજી વાર કરે ત્યારે એમ થાય કે એને તો કરવું જ પડે ને, એને જ કરવાનું હોય ને, એ જ કરે છે ને. પતી ગયો. કોઈ સારી સંસ્થા કોઈ ગામના રસ્તા રોડ સારા કરી દે, પોતાના વાહનો મૂકીને ખાંકરી નાખાઈને આને કીધું તો પહેલી વાર કરી દે, કીચડ કાઢી દે, રસ્તા સારા કરી દે ગામના, એટલે ગામની પ્રજાને વાહન હાંકવામાં ચાલવામાં બધી રીતે શાંતિ થઈ જાય, એટલે એ ખૂબ વખાણ કરે કે હા અમારા ગામની સંસ્થા અથવા બીજા ગામની કા ફલાણી કંપની અહીં આવીને અમારું ગામ આખું સાફ કરી દીધું, રોડ સારા કરી દીધા, કાદો ખાંદો હતો ને કાંકરી બધું સિમેન્ટ આ છે તે છે. પછી બીજે વર્ષે એ વરસાદ આવે, ખાડા પડે, આ કરે, એટલે એ લોકો કરી આવે. પછી ત્રીજે વર્ષે કરી આવે અને ચોથે વર્ષે માની લો કે કાંઈક સંસ્થાને તેવડ ન રહી, કાંઈક વાહન નહોતા, માણસો નહોતા, અન ટાઈમે ન હમું કરાવવા જવાનું, તો આખું ગામ હું કે ખબર છે કેમ ન કર્યું તમે લોકોએ? આ તમારે કરવું ન પડે, આ સાલ કેમ ન કર્યું? આવા ધાંધિયા મારો છો? બોલો, આને શું કહેવાય? હક જમાવી બેઠા. જોયું હક? બધે આમ થાય છે, બધે જ આમ થાય. પરોપકાર એનો યાદ આવતો નથી. થેન્ક યુ કહેવાનું તો સાઈડ ઉપર ગયું, અરે એના પરોપકારને યાદ કરીને આહુડા પાડવાનું તો હાવ ભૂલાઈ ગયું. ઉલટાના હકવાળા પોતે પોતાને માની અને હામે ધમકાવે. તમારે જ કરવાનું હોય ને, તમે કરો જ છો ને, કેમ નથી કરતા? તારે અમે કરીએ છીએ રોડ હારા દર વર્ષે, ભૂલી જાવ છો? અમારે યાદી આપવાની કે આ બગડી ગયા છે રોડ, વરસાદ એને હારા કરો, એમ તમારે ખ્યાલ ના રાખવો જોઈએ? અલ ભાઈ શું છે આ બધું? પરમેશ્વરને એમ જ થાય છે, અલ શું છે આ બધું? આમ છે બોલી વાત, ઘણી વખત મેં કરી છે, બહુ ટૂંક ઇન ટચ. પેલા શેઠને પરંપરા નોકર હતો, એને ત્રણ છોકરા હતા, હાવ ગરીબ હતો. પેલા છોકરાના લગ્ન જેમ તેમ કર્યા ને માથે દેવું થઈ ગયું, પણ શેઠે દયા કરીને બધું ચૂકવી દીધું. આખું ઘર રેડ્યું શેઠના પગ પકડી. પછી બીજા છોકરાના લગ્ન આવ્યા ત્યારે એને એવું બંધાઈ ગયું કે શેઠ છે ને, પછી ખર્ચો વધારે કરી નાખ્યો. શેઠ છે ને ઓલફેર ભરી જ દીધું હતું ને, આ વખતે બધું કરી જ દે હે ને, બધું ડબલ ડબલ ને ગામ જમેડ્યું, જરૂર નથી તોય. પછી શેઠને ખબર પડી કે હાલા આ હોય. પછી શેઠે કીધું કે ભાઈ આટલું બધું કેમ કર્યું? તો કે હવે તમારે આધારે છે ને, તમારે આશ્રય છે ને, તમે છો એટલે બધું કર્યું છે. સમજણ બીજું તો કોણ છે, દયા કરો. પછી શેઠને દઈ આવી. શેઠે કીધું કાંઈ વાંધો નહીં, પણ તમારે ધ્યાન રાખવું બધું દીધું. પછી ત્રીજા છોકરાના એના લગ્ન થયા જાણો, ત્યારે આ કુટુંબ અગાઉ જઈને બેઠું કે પાછા આપણા દીકરાને લગ્ન છે, શેઠ ખબર છે ને, તમારે જ કરવાનું હોય ને બધું, ઓલફેર કર્યું તું ને, ઓલફેર કર્યું તું એટલે. પહેલી વાર રડી રડીને આભાર માન્યો, બીજી વાર થોડી ઘણી અસર થઈ, ત્રીજી વખતે હક થઈ ગયો હક, કે આ તમારે કરવાનું જ હોય, એમ તમારી ફરજમાં આવે છે. સમજાય છે? એમ આપણે બધાય ભગવાનને જાણે કે તમારી ફરજમાં છે ને, તમારે આ બધું કરવું જ પડે ને, તમે સમજો હું કેમ ધ્યાન ન રાખો, તો રાખવું જ પડે. એટલે આમ કરીને બેસી ગયા. હવે આહુડા આવે, હવે એનામાં હેત કે ભક્તિ થાય? આપણે તેને આપણે નોકર માન્યા, સેવક માન્યા, આપણે સ્વામી થઈ ગયા. મેરા દાદા અગ્રી શીખવા બોલો, ઓછી બુદ્ધિના આપણે માણસો આવી રીતે આપણું ને આપણું એટલું બધું બગાડી નાખીએ છીએ કે એની કોઈ સીમા નહીં. બોલો, એમ મોટા સંત હોય, આપણા ગુરુ હોય, કોઈ ભક્ત હોય, આપણી દયા કરીને એ કાંઈક મદદ કરતા હોય, આપણે હક માની ન બેસી જવું. ખ્યાલ આવ્યો? ઉપકાર માનવો, રિયલી માનવો, રિયલી. આમ છે નથી ભગવાનમાં હેત થતું, એનું કારણ જ આ છે કે આપણે હક માનીને જીવીએ છીએ. બાકી ઓગળી જવાય, ઓગળી હાલવાનો વેત ન રહે. ખબર છે, કોકનો કરેલો પરોપકાર ઉપડે નહીં, એ વજન ઉપડે નહીં, ઉપડે. કોકે આપણું કાંઈક ખરી વેળાએ થોડુંક રાખ્યું હોય ને, થોડાક ઉગાર્યા બચાવ્યા, કાંઈક મદદ કરી હોય ને, આહુડાની ધાર થઈ જાય. તો આટલી આટલી મદદ કરનારા પુરુષોત્તમ નારાયણની હામું જોઈને ટીપુ આહુડું આવતું નથી, એનું કારણ એ છે આપણે હક માનની છે. આટલા આટલા બધા કામ કર્યા, આટલા વર્ષોથી કર્યા, આપણને એને ધારી રાખ્યા છે, પ્રકાશી રાખ્યા, તોય એના પ્રત્યે કેમ કઈ ભાવ થતો ને? ખા આપણને એ કોઈ જ્ઞાન જ નથી, હાવ અજ્ઞાની ગુડાણા છીએ, ગમે તે પ્રોબ્લેમ છે. એ સમજવું જોઈએ. માટે આજથી આપણે એમને થેન્ક યુ કહેશું. ચાર મહિના સુધી સવારે જાગીને થેન્ક યુ કહેશું, તમે સુસુપ્તિમાંથી સારું થયું બારો કાઢ્યો, જિંદગીનો એક નવો દિવસ આપ્યો, તમને રાજી કરવા આ દિવસનો ઉપયોગ કરીશ. ઓકે, સ્તુતિ પ્રકરણ, થેન્ક યુ પ્રકરણ, ચાર મહિના સુધી આપણે ચલાવીશું. મહારાજ લાધીબા પાસે ભરણ ભરાવીને સૂતા. પછી રાત્રિએ લાધીબા એમના ભાઈને કહે છે, મહારાજને દિલ્હી લઈ જાઓ. ભાઈ મહારાજને દિલ્હી લઈ જાઓ. ત્યારે એના ભાઈ કે, બેન મહારાજ તો દિલ્હી જ હોતા છે. ત્યારે લાદીબા કહે, અહીં હોતા છે ને, ખોટું કેમ બોલે? તો કે ત્યાં હોતા છે ને હું જોઈને આવ્યો. બે જગ્યાએ મહારાજ હોતા હતા એવો એમને ભગવાને પરચો આપ્યો, એવો પ્રતાપ દેખાડ્યો. તેથી એમને શ્રીજી મહારાજનો બહુ ભાર પડ્યો. મુક્તાનંદ સ્વામીએ મહારાજના પ્રતાપની ઘણી વાત કરી. તે સાંભળીને સર્વે આશ્ચર્ય પામ્યા અને સૌ ખુમારી સાથે શ્રીહરિનું ભજન કરવા લાગ્યા. સાહેબ ધરમે રમ કાસિર મોડ રે,
ધરમે રમ કાસિર મોડ રે,
ધર્યા મે રમ કાસિર મોડ રે,
ધર્યા રમ કાસિર મોડ રે,
કહો કોણ કરે મેરી હોડ રે,
કહો કોણ કરે મેરી હોડ રે,
નહીં જગ મે નહીં જગ મે કહો મેરી જોડ રે, મોય પિયા મોય પિયા મિલે મન માને રે,
મોય પિયા મિલે મન માને રે,
મોય પિયા રે મિલે મન માને રે,
મોય પિયા રે મિલે મન માને રે,
હે મોય પિયા મિલે મન માને રે. ઉપદેશામૃતમાં ગુણાતીતાનંદ સ્વામી લખ્યું કે કોઈની છાયામાં દબાઈએ તો જેમ હોય તેમ કહેવાય નહીં, ને કહેવાય નહીં ત્યારે રોગ પણ જાય નહીં. માટે દબાઈને રહેવું તે ઠીક નહીં. ગુણાતીતાનંદ સ્વામી કોઈથી દબાતા નહોતા, નિષ્કુળાનંદ સ્વામી કોઈથી દબાતા નહોતા. જેમ જેમ કહી દે, જેને જેવું કેવું ઘટે એવું. ગોપાલ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામી ન દબાય એમ ગુણાતીતાનંદ સ્વામીએ આ બંનેના વખાણ કર્યા કે ગોપાલ સ્વામી ન દબાય, નિષ્કુળાનંદ સ્વામી ન દબાય. તરત કહી દે, એ અને જેમ જેમ ન કહો તો રોગ જાય નહીં. આવું સ્વામી માને છે. જીવમાં જે કસર છે તે ગુરુ થઈએ ન જાય. ગુરુ થઈ જાય, સદગુરુનો તકિયો લઈ લઈ, કે ગાદીપતિ ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ થઈ જાય, એટલે કાંઈ જીવમાં કસર હોય, અજ્ઞાન હોય, વયું જાય. એમ વયું જાય, કોઠારી પૂજારી ભંડારી સત્તા મેળવવાથી ટ્રસ્ટી થઈ જાય, ચેરમેન થઈ જાય, એટલે અજ્ઞાન જાય, ન જાય. પણ સાધુ થઈ એ પાર આવશે. સાધુતા શીખીએ તો અજ્ઞાન જાહે, નિર્માની થશું, સમજવા માંડશું તો સમજાય. ખાલી ઉપલક વ્યવહારો અને ઉપલક સત્તાઓ અને ઉપલક લેબલોથી કોઈને અક્ષરધામ ક્યારેય ન મળે. આ હોવને સમજાય એવી વાત છે, અને આજ તો સમજાય જ. આજ તો ગણેલી ગણેલી દુનિયા છે. આજ કોઈના એવા ઉપલા ખોટા ડિંડકને કોઈ નતમસ્તકે હૃદયથી સ્વીકારે નહીં. વ્યવહાર હોય એમ હોવ કર્યા કરતા હોય, પણ ભાર ન પડે સાહેબ, સમજાણું. માટે સાધુ થવું, સાચા ભગત થવું, કોઠારી થવું, ભંડારી થવું, પૂજારી થવું, ટ્રસ્ટી થવું, ચેરમેન થવું, શાસ્ત્રી થવું, ગાયક થવું, ગવૈયા થવું, સમજ્યા, બધું થવું. પણ હવે પહેલાં સાધુ થવું, હરિભગત નહીં, હવે પહેલાં હરિભગત થવું. કેમ જે એ થવામાં જ કસર જાય છે, ઓલું બધું થવામાં નહીં. સત્સંગનું બગાડવા તૈયાર થાય તેનાથી સત્સંગનું તો ન બગડે, પણ પોતાનું બગડે. ઘણા સત્સંગનું બગાડવા તૈયાર થાય પણ એનાથી સત્સંગનું તો ન બગડે. કોનું બગડે? પોતાનું બગડે. માટે સર્વેનું ખમવું, હું હું સર્વેનું ખમવું, ને સાધુ થયાનો આદર રાખવો. શું થયાનો? સાધુ થયાનો આદર રાખવો. સાધુ થવું. હવે આવ્યું, વિદ્યા ભણ્યા શું તે કાંઈ દાખલા વિના નહીં આવી હોય. વિદ્યા એમને થોડે દાખલે આવે, તેમ સાધુ થવું તે કાંઈ દાખલો કર્યા વિના થવાય નહીં. એમાં દાખલો જોઈ, ભણવામાં દાખલો કરીએ છીએ, એમ સાધુ થવામાં દાખલો જોઈ. ભણે તેણે જ મોટપ નથી, પાંચ ભાષા આવડે, દસ ભાષા આવડે, એને જ મોટપ નથી. બધા શાસ્ત્ર કંઠે હોય એનાથી મોટપ નથી. સમજ્યા? શાસ્ત્રી વાચસ્પતિ વગેરે વગેરે ડિગ્રીઓ હોય એનાથી મોટપ નથી. કામ કરે તેણે મોટપ છે. કલ્યાણનું કામ જેનાથી આપણું થાય ને એણે કરીને મોટપ છે. હાથીએ બેસે તેણે કરીને મોટપ નથી. ઊંચી ગાદી ઉપર બે છત્ર સમર ઢોળાય એનાથી કોઈ મોટપ નથી. સાહેબ, મોટપ વસ્તુ અલગ છે. ભાદરણમાં આચાર્ય મહારાજે અમને હાથીએ બેહવાનું કહ્યું, અમે ના પાડી. ત્યારે કહે, ગાડીમાં બેહો. પછી અમે ફાટેલ ગોદડી ઓઢીને ગાડીમાં બેઠા ગામ ભાદરણમાં. ત્યારે એક પાટીદાર કહે, ગાડી તો હારી છે પણ માઈ ફાટેલ ગોદડી ઓઢીને બાવો બેઠો છે. બાવલિયા રે બાવલિયા, હે લા ભાઈ, ગાડી ભારે હારી હો પણ માઈ ફાટેલ ગોદડી ઓઢીને બાવો બેઠો છે, એમ કોક પાટીદાર બોલ્યા. પછી તેણે અમને પૂછ્યું, પાછું બોલીને પાછા અમને બન્યો રહ્યા, ફાટેલ ગોદડી કેમ ઓઢી બાપુ? તમારે જેવા હારી ન આપી એટલે પછી ફાટલી હતી એ ઓઢી બીજું. ત્યારે અમે જે પાટીદારને કહ્યું, વર પરણવા જાય છે ત્યારે તેને નજર ન લાગે તે સારું કાળો મસો કરે છે, કાળો ટીલો કરે છે, તેમ અમે ત્રિલોકીથી ન્યારા છીએ. અમે બાવલિયા બીજી ભાઈતના ત્રિલોકીથી નાર્યા, તે કોઈની નજર ન લાગે તે સારું આ ગોદડી ઓઢી છે, પણ છીએ તો ગાડીને શોભાવીએ એવા, હો છીએ તો ગાડીને શોભાવીએ એવા. પરંતુ જેણે રથવેલ ઘોડા ને હાથીમાં મોટાઈ માની હોય તેને આ શું સમજાય? આ શું સમજાય? આ આખી અલૌકિક વાત, ઓલી લૌકિક વાત. આ ગોદડી તો અમારો મસો છે, કોકની નજર ન લાગે એટલે. માટે સ્વામિનારાયણે જેને મોટપ આપી હોય એ જ ખરા મોટા છે. મનમાં માનીને બેહી ગયા હોય નહીં. ઓલા કલાલીના અજુભાઈ હતા, એણે સાધુને ઠપકો દઈને કહ્યું, તમે જ્યારે ઊંચે હાથે બોલો ત્યારે લોકમાં અમારી લાજ જાય. વળકે આવ્યા છો, કંઈક થયું હોય છે લોટમ લીલા. માટે જાવું આવવું હરવું ફરવું તે તો દાડા કાઢવા સારું છે. જેટલું બીજાનું ગમતું કરીએ તેટલું ભગવાનનું ન થાય, તેમજ જેટલું ઇન્દ્રિયોનું ગમતું કરીએ તેટલું ભગવાનનું ગમતું ન થાય. બોલો થાય? માટે જેને ભગવાનનું બળ હોય તેણે તો એક ભગવાનનું જ ગમતું કરવું. આ એ તો ભગવાનનું જ ગમતું કરે. અને જે ભગવાનનું ગમતું કરે તેને કોઈ ન આંબે. ભગવાનનું ગમતું કરે એને તો કોઈ ન આંબે. કેવી સરસ ભાષા છે, સાદી સિમ્પલ. એટલે એને તો કોઈ પહોંચી શકે નહીં. એક ભરોસો, એક બાલ, એક આશ વિશ્વાસ, એક રામ ઘનશ્યામ હિત ચાતક તુલસી દાસ. એક ભરોસો, એક બલ, એક આશ, એક વિશ્વાસ, એક રામ ઘનશ્યામ હિત ચાતક તુલસી દાસ. આ ચાતક પક્ષી છે, એને એક વરસાદના બુંદની જ આશ, એક વિશ્વાસ, એનું જ પાણી પીવે એટલે ભગવાને આમ એને બહુ આમ પોળું મોટું આપ્યું છે. ચાતક પક્ષી જોયું તમે કોઈ દી? આવડું આ ચાતક પક્ષી છે, તમે બતાવ્યું જો સરસ છે ને. તુલસીદાસ કહે છે, હું ચાતક છું, એક પરમેશ્વરની આશા છે. તુલસીદાસને જમવા બેસે ને ત્યારે ભગવાનની સ્તુતિ બહુ થઈ જતી. અન જલ પોષત સાંજ સવેરી, કહાં કહું હરી કરુણા તેરી. તો આપણે આપણને લગતા વખાણ કરશું, 4 મહિને પ્રયોગ કરશું, જો ભગવાનમાં હેત વધે છે કે નહીં, હૃદય ગળે છે કે નહીં. આવા મોટા મહારાજ મળ્યા જે ખરેખર વખાણવા જેવા છે, સ્તુતિ કરવા જેવા છે. થોડી થોડી યાદ રાખીને જેટલી થાય એટલી કરશું, એક વાર, બે વાર, ત્રણ વાર, ચાર વાર, પાંચ વાર, બરાબર, સવાર, હાલ, બપોર, હાલતા ચાલતા કંઈક ને કંઈક પ્રસંગે આપણે ઇફેક્ટલી સ્તુતિ કરશું. ധര മേരം കാശിര മോടരേ
ധര മേരം കാശിര മോടരേ
കഹോ കോണ കരേ മേരി ഹോടരേ
കഹോ കോണ കരേ മേരി ഹോടരേ
ഹേ നഹി ജഗ മേ ഹേ നഹി ജഗ മേ കോ മേരി ജോടരേ മോയേ പിയാ മോയേ പിയാ മിലേ മന മാനരേ
മോയേ പിയാ മിലേ മന
મન મગન હોય માલુરે
મન મગન હોય માલુરે
એ ખરી કુમારી ભરી મે હાલુરે
ખરી કુમારી ભરી મે હાલુરે
લખ્યા ભવ બ્રહ્માપતિ ભાળુરે
ભવ બ્રહ્માપતિ ભાળુરે
મોયે મોયે પિયા મિલે રે મન માને રે તો વાલા ભક્તો ધર્યા મેરમ કા શિર મોડી એ પંક્તિ ઉપર આપણે ચરિત્રો લીધા, ભગવાનનો મહિમા સમજ્યા, પ્રતાપ સમજ્યા. જરૂર ભગવાનમાં હેત વધશે. ચાતુર્માસમાં નિયમ રાખીશું, બીજા વિશેષ નિયમો આપ હવની રીતે લેજો, મને પરેશાન ન કરતા. આપ ઘરમાં બધા બેસી ઘરના જે વડીલ હોય એની પાસેથી લેવા, અને ખબર હોય તમારી ખોટ ખામી શું છે. તમારા અંગત જે હોય તમારી ભેળા રાખે, જે તમારી તમામ બાબતથી ડિટેલથી વાકેફ હોય એની પાસેથી નિયમ લ્યો, જે સારું નિયમ આપશે અને એનાથી તમને બહુ ફાયદો થશે. મેં તો મન મગન હોય માલું એ પંક્તિ ઉપર આપણે આગળ ચરિત્ર વાગોળશું. અહીંયા કથાને વિરામ આપું છું.
સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ
હો સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ
ગાઈએ ભાવથી આરતી.
ઓમ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ ભળવંત બહુ નામે ચરણ સર જત મારા વાંધો કર જોડી પ્રભુ વાંધો કર જોડી સદરાતે કારણે શે સદરાતે દુઃખ નાખ્યા છોડે નારાયણ નર ભ્રાતા દેજ કુળ તનુદા ಓಂ ಜಯ ಸದಗುರು ಸ್ವಾಮಿ.